કોઈ બોલી નહીં, કોઈ આમ જોઈ નહીં, ના બદલે પ્રસાદી આપે છે. મહારાજ હવે એકલા બેસતા હતા, કોઈ હારે હું બોલતી નથી, કોઈ કેટલા વર્ષો પેલા તો મૌન લેતી, આયુ હારે તો બોલવાનું ઓછું, પણ બે નું હારે ઓછું બોલતી હતી. એમાં કેટલા વર્ષો એવી રીતે જીવન ગાળેલું છે, એમાં અત્યારે આ કઈક આવો યોગ બની આવ્યો છે. મેં કીધું કે એ તો અમુક જાતના બહાર ના યોગ ફરતા જાય, એટલે એ બધું ફરે એમાં બીજાને વિચારવાનું હોય નહીં. ગુરુદેવ કેટલા વર્ષો આવી રીતે કોઈની સાથે, કોઈ માણસો ના પર ખારે બોલવાનું છે. ગુરુદેવ બૈરાવ ને તો કઈ ઉભા રહેવા દેતા નતા, એના બદલે એમને આ જાતનો પ્રભાવનાનો યોગ આવ્યો એમ ફાવડું નથી લેતા. આ વાતો વિચારો એમને એટલી કરુણા આવે છે, એટલા છોકરા ઉપર કરુણા આવવા માંડી, એમાંથી ધીરે ધીરે બધા ઉપર આવવા માંડી, એમાં હાવડું નથી લેતા. એમાં એમને એટલી ઓલી પોતાની સ્થિતિ પહોંચાડે, એમાં કઈ એમને વાંધો નથી આવતો, તમારે શું વિચાર કરવાનો. કેટલા વર્ષો સુધી પોતે એવી રીતે રહેલા, એમાં એકબીજાને છોકરા દેવામાં એમને હું વાંધો હતો. પછી આ બધા કે શ્રીમદ વાંચો આમ કરો એ વાત જુદી, એક તો એક માત્ર નિમિત્ત બને છે, બાકી એમ નથી. એ પોતે પોતાથી પ્રચાર એમના પુસ્તક થી પ્રચાર કરીએ છીએ. શ્રીમદ દેવ કોણ છે? કોઈ છે ગુરુદેવ? આ શાસ્ત્રો ના અર્થો કર્યા છે. કોઈને શાસ્ત્રો ના અર્થો ન સમજાતા હોય તો એમના પ્રવચનો થી સમજાય એવા છે. એનો અંદર થી ખરી જિજ્ઞાસા હશે, એ શાસ્ત્ર માંથી ને પ્રવચનો માંથી એનો અર્થ અર્થ હશે. બીજા કોઈ શું કરી શકતો? ધર્મ રક્ષા મુનિ નહીં, પણ સદધર્મ રક્ષા મુનિ, દાદા ધર્મ ના રક્ષા ને મણિ.
તેને પામીને જે કોઈ કામ અંકારી તો સંસાર જેનું સુખમાં રમે છે તે જળ હતી, અરે રે કવિથી નાયક હતી, કઈ કાળથી ઈજા પામી હતી.
આશ્ચર્ય જે અંતરના યથા જ્ઞાન પૂર્વક ની તપશ્ચર્યા સુબુદ્ધિઓ ને પ્રાણ થી ત્યારી છે. પ્રાણ કરતા તપશ્ચર્યા ત્યારી છે. સમ્યક દર્શન પૂર્વક ની તપશ્ચર્યા, એનો ત્યાગ, એની સાધના, એની ઊંડી પણ છે પ્રાણ થી પણ ત્યારે છે. એ સુબુદ્ધિઓ સમ્યક દ્રષ્ટિ એની સાચી દ્રષ્ટિ છે એવા જીવોને તો પ્રાણ થી ત્યારે છે તપશ્ચર્યા. તપશ્ચર્યા ના પ્રસંગો માં ભાગ્ય બને છે. સાચી તપશ્ચર્યા બહારથી દ્રઢ વેશ ધારણ કરેલી ગયે નહીં, સાચી તપશ્ચર્યા પ્રાણ થી પ્યારી છે. પ્રાણ પ્યારા નથી એટલી કે તપશ્ચર્યા પ્યારી છે. મહાભાગ્ય હવે તપશ્ચર્યા ના પ્રસંગો બને છે, ત્યાગ ના પ્રસંગો બને છે. સંસાર તો અનાદી નો છે. સંસારમાં જીવે અનંત કાળથી ફરી ભ્રમણ કર્યું છે. સંસારની રુચિ રાખીને અનેક જાતના દુઃખો ભોગવ્યા છે. દેવલોકના દેવો પણ સુખી નથી, નવી સુખી દેવતા દેવલો એ નવી સુખી પૃથ્વી પતિ રહ્યા નહીં, સુખી શેઠ સેના એ પછી એકાંત સુખી મુનિ વિતરાગી. દેવલોકના દેવો પણ સુખી નથી, પૃથ્વીપતિ રાજાઓ સુખી નથી, શેઠ સેનાપતિઓ સુખી નથી, એકાંત સુખી મુનિ વિતરાગી. વિતરાગી મુનિ સુખી છે. એવા મુનિ મુનિપણો ભાવલિંગી મુનિપણો આવવું એ લક્ષમાં બહુ દુર્લભ છે. બોલદેવ મુનિપણાની વાત આવે ત્યાં કહેતા ધન્ય અવતાર એમ બોલતા. તારા અવતાર ને પણ ધન્ય છે કે તારા તને આવી તપશ્ચર્યાનો પ્રસંગ એનો મંત્ર છે. એથી પણ થી ત્યારે એવી તપશ્ચર્યા પામવી મહાદુર્લભ છે. મહાભાગ્ય મુનિ દશાને પામવી પછી તું ક્યાં પાછો બહાર અનાદિ કાળમાં જે તારી પરિણતિ છે એમાં ક્યાં તું દોડો જા. આવી તપશ્ચર્યા મનુષ્યમાં પામવી જેને દેવો પણ ઈચ્છે છે જે તપશ્ચર્યાને એને તું તારા સાથની મંદતા કરી રહ્યો છે. આચાર્ય આવી તપશ્ચર્યા પામીને તું બહાર ક્યાં એમાં કરે છે તો અનાદિકાળ છે જે કઈ નવું નથી. અનાદિકાળમાં તું દોડ્યો છે તેમાં જ પાછો દોડ્યો જા. તું તો પાછો વળીને મહાભાગ્ય હાથમાં આવેલું રત્ન સમ્યક દર્શન રત્ન જ્ઞાન અને ચારિત્ર રત્ન એ ત્રણ રત્નો તને હાથમાં આવ્યા એ રત્નો મળવા મહા મુશ્કેલ છે. જે રત્ન હાથમાં આવ્યા એ રત્નથી તારે આત્માને અપૂર્વ સુખની અદભુત સુખની પ્રાપ્તિ થવાની છે. એ રત્નોથી ઈચ્છિત સુખની પ્રાપ્તિ થવાની છે એને દી રત્નોને છોડીને ક્યાં જાય. મહા મુશ્કેલીથી રત્ન હાથમાં આવે છે એ ચિંતાઓને રત્ન મળવું મહા મુશ્કેલ છે. કલ્પવૃક્ષોત્તમ સંયમ કેરી અતિ શીતળ જ્યાં છાયા. કલ્પવૃક્ષ જેવી શીતળ છાયા કલ્પવૃક્ષમાંથી જે માગે તે મળે છે એની નીચે બેસનારાને શીતળ છાયડી મળે છે. અને પોતે સંયમ પોતે જ કલ્પવૃક્ષ છે. એ સંયમ જેવી કલ્પવૃક્ષ તને પ્રાપ્ત છે અને ત્યાં તમે પુરુષાર્થની મંદતામાં ત્યાં દોડી જશે છે. પુરુષાર્થની ઉગ્રતા એ જે ચાલ્યો તે ચાલ્યો એમાં તૂટ પાડીશ નહીં જો આગળ જાય. ધરમ દિનેશ્વર ગાવું દંડ સિંહ ભંગમ પડશો કીર્તિ દિને. ધરમ દિનેશ્વર ને ગાવું દંડ સિંહ ધરમ દિનેશ્વર ના ગીત ગાવું છું. અંતરમાં ચૈતન નો જે સ્વભાવ ધર્મ છે એનું ગીત ગાવું છું. ગાવું દંડ સિંહ ધરમ દિનેશ્વર ગાવું દંડ સિંહ ભંગમ પડશો હે પ્રભુ તારી ઉપર જે પ્રીત લાગી એમાં ભંગ ન પડશો. એમાં કઈ આટકી લાવશો નહીં તારા ઉપર જે પ્રીત લાગી તે પ્રીત એ અખંડ દેવી ભગવાનની પ્રીત અને અંદર ચૈતન દેવની પ્રીત લાગે તે છૂટે નહીં. તમારા પંથે ચાલ્યા તે ચાલ્યા તે છે એમાં ભંગ ન કરશો. ગુરુદેવ તો બહુ એમાં થતું નહીં તીર્થંકરના એ એમાં કુળવતરી અને તીર્થંકરના કુળના રીતના એ મારા કુળવટની રીત છે કે અમે અમને ભંગ ન કરશો. અમારી કુળ પરંપરા તીર્થંકરોની જે રીત છે તે રીતે અમે જાય અમારા કુળવટની રીત છે ભંગ ન કરશો. કીર્તિ બને એ છે કે તું આ તારું સંયમ આ તારું એ મહા મુશ્કેલીથી મળે છે તપશ્ચર્યા અંતર તપશ્ચર્યા અને બહારમાં સુભાવની તપશ્ચર્યા પંચ મહાવ્રત ને અંતરમાં તપશ્ચર્યા તીક્ષણ તપોનિધિ અંદરમાંથી તીક્ષણ તપ ને પ્રાપ્તિ થાય મહા મુશ્કેલ છે. સો ઇન્દ્રોથી પછી આવે છે ને સો ઇન્દ્રોથી પણ જે પીડિત છે સો ઇન્દ્રોને પણ એ તપશ્ચર્યા સતત ઇન્દ્રિય છે. ઇન્દ્ર દેવલોક ના દેવો ઇન્દ્રો જેને કઈ કામી નથી. બીજા દેવો તો મને ઊંચામાં ઊંચા જે ઇન્દ્રો શક્ર ઇન્દ્ર થી માંડીને બધા સોય ઇન્દ્ર જે વૈમાનિક ના ઇન્દ્રો અને ભવન જ્યોતિષી બધા ઇન્દ્રો ને તપશ્ચર્યા સતત વંદની છે. આવી યોગ્ય તપશ્ચર્યા દેવો પણ મુનિપણાને ઈચ્છે છે. ક્યારે અમે મનુષ્ય થયે અને મુનિ પણ અંગીકાર કરી દેવલોકના આ બારના બધા વૈભવ ને આ રત્નો ને અમે શું કરી, આ કઈ સુખ દેનાર નથી. અમે જે આ સમ્યક દર્શન માં ઉભેલા, એ સમ્યક દર્શન ઇન્દ્રો ને સમ્યક દર્શન હોય તો પણ અમારે તો આગળ જવું છે. કેટલાક દેવો ને સમ્યક દર્શન, પણ અમે ક્યારે મનુષ્યપણો પામી અને ક્યારે મને મુનિ થઈએ એવી ભાવના ભાવે છે. આ દેવલોકના દેવોના સાગરોપમના આયુષ આની દશામાં રહેવું અમને પાલવતું નથી. આ બધી દેવલોકની વૈભવની રત્નોમાં રહેવું સાગરોપમના કાળ સુધી, ક્યારે મુનિપણો લઈ અને ક્યારે મનુષ્ય થઈ અને આત્માની સાધના કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી વૈરાગ પામવું. મહાવીર ભગવાન 30 વર્ષની ઉંમરે ત્યાગ દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરી, ઉગ્ર તપશ્ચર્યા, ઉપસલ કરી, સૌને નહીં ગણકારતા આત્માની સાધના સાધીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આજે એમનો જન્મ કલ્યાણિકનો દિવસ છે. મહાવીર ભગવાન જન્મ્યા ત્યારે આ ભરત ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન જે નહોતા, તીર્થંકર ભગવાનમાં જે જન્મ થાય છે એ વખતે ભરત ક્ષેત્રમાં કેવો આનંદ થયો હશે. બધા દેવો ઉતરા હશે, બધા ઇન્દ્રો આવ્યા હોય, શક્રેન્દ્ર ને સચી ભગવાનને લઈને મેરુ પર્વત ઉપર અભિષેક કરવા ગયા. એ દેખાવ બધો આ ભરત ક્ષેત્ર આખું બદલાઈ ગયું છે કે અહીંયા ભગવાન પધાર્યા. ભરત ક્ષેત્રમાં ભગવાનનો જન્મ થયો, તીર્થંકર ભગવાનનો આખું ભરત ક્ષેત્રનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે. મહાપુરુષ તીર્થંકર ગુરુદેવ જેવા જન્મથી આ બધું ભરત ક્ષેત્રમાં ફેરફાર, તો તીર્થંકરનો જન્મ થાય ત્યારે આ ભરત ક્ષેત્રમાં કેટલા એવો આનંદ છવાયો હશે. તીર્થંકર ભગવાનનો જન્મ, ભગવાન પણ દીક્ષા લઈને ચાલી નીકળી છે, જેને કઈ ખામી નહોતી. ભગવાન પણ દીક્ષા લઈને તપશ્ચર્યા કરવા મનમાં ચાલી નીકળે, એવી તપશ્ચર્યા બધાને શાંત ઉપયારે છે. તીર્થંકરો પણ એવી તપશ્ચર્યાને ઈચ્છે છે, એવી તપશ્ચર્યા પામી નહીં કે છે એ દેવ તારા પુરુષાર્થને મંદતા ક્યાં કરો છે, મંદતામાં ક્યાં અનાદિના પ્રવાહમાં ક્યાં ચાલી જાય છે. અનાદિનું આ બધું છે જ ઉભો છે. તીર્થંકર ભગવાન જીવ સર્વા સિદ્ધિમાં બે તીર્થંકર, એક કાંઈ ભરત ક્ષેત્રના છે, એક વિજય ક્ષેત્રના તીર્થંકર એવું આવે છે. જ્યાં જ્યાં જેમ જ્યાં મુનિપણાની ભાવના ભાવે છે, બે તીર્થંકરો આગલા ભાવમાં સાથે હોય છે, પછી તીર્થંકરના ભાવમાં સાથે નથી હોતી. આ પૂર્વ ભાવમાં કોઈ કોઈ તીર્થંકરો સાથે હોય છે. સર્વાર સિદ્ધિમાં એક તીર્થંકરના જીવ, એ બે ભરત ક્ષેત્રના એક વિજય ક્ષેત્ર અહીં જન્મે છે. વિજય ક્ષેત્રમાં ભગવાનને કેવળ જ્ઞાન થાય છે. કોઈ પૂછે છે કે ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન શું કરે, કે વનમાં છે અને કેવળ દીક્ષા લેશે, જોવા ભગવાનને જ્યાં ખબર પડે છે કે આ દેવો શું આવ્યા છે. વિદય ક્ષેત્રમાં ભગવાનને કે પૂછ્યું છે કે ભરત ક્ષેત્રમાં પણ તીર્થંકરનો જીવ છે અને જોવા આવ્યા છે, એને એમ થાય ઓ અમે સાથે હતા, એ તો કેવળ જ્ઞાન પામ્યા અને દીક્ષા લીધી, અને હું તો હજી દીક્ષા લીધી નથી, એકદમ વૈરાગ આવ્યો, દીક્ષા લેવા નીકળી પડી છે. અને એમની દીક્ષા તીર્થંકરોને પણ પ્રાણથી પ્યારી છે. તો પછી કે તે આવી તપશ્ચર્યા પામીને તો ક્યાં પુરુષાર્થની મંદતા કરી રહ્યો છું. તીર્થંકરો રમણો તીર્થંકરો બારીક છે, આ રીતે માર્ગની પ્રેરણા કરીને મુક્તિને પામે છે. સો ઇન્દ્રો જેને આદરે મુની દશામાં મુનિ ગણો ચાલી લઈ મનુષ્ય ભાવ દુર્લભ એમ કહેવાય છે. તેને માટે મુનિ ગણો મનુષ્યમાં જવા આવે છે. જેના શુભ ભાવ થાય દેવ જલ્દી થાય. મનુષ્ય ભાવ મળવો મુશ્કેલ છે. મધ્યમ પડે પૂર્ણ અને પાપની બધી મધ્યસ્થતા હોય એમાં જે મુનિ પણ અંગીકાર કરીને સાધના આપો મનુષ્ય ભાવમાં જ થાય છે. આવશ્યક અધિકાર તેને અવશ્ય કરવા યોગ્ય છે. ત્યારે આવા સાચા આવશ્યક કરવા યોગ્ય છે. એને તું વિચાર કરતાને શું નથી મળે. દેવલોકના ભાવમાં તું ગયો ત્યાં તને બધું મળી ચૂક્યું છે. બધી બહારની દેવલોકના દેવોની રુદ્ધિ રત્નોની બધું તને મળી ચૂક્યું છે. એમાં તું પાછો એમાં મીઠાશ વેદી તે એટલે પાછો તું પરિક્રમા એમને ચાલુ રહ્યું છે. ત્યારે દેવલોકમાં બધા કાંઈ દેવો તને સેવા કરનારા દેવો મળ્યા, રત્નોના ડબલા મળ્યા, દેવજીવ મળી, બધા કેટલાય તારે સેવા કરનારા દેવ દેવો બધું તને મળી ગયું. તોય તું તો યાદ નહીં આવ્યો છે. એનાથી તારા આત્માને શું લાભ થયો છે? ઉત્સવકરણના પ્રસંગો બને તો જે ભાવિક ભદ્રિત દેવો એને સમ્યક દ્રષ્ટિઓ ભાવિ જે ભાવ થાય કેટલાક રૂઢિગત થાય છે. દેવોમાં પણ એવું થયું એટલે જ પાછો વળે છે ને રૂઢિગત જાય છે. આપણે જવું પડે ઇન્દ્રોને સાથે. આપણે જ્યાં ભગવાનના ઉત્સવ હોય ત્યાં જવાનું હોય છે. ભાવ ની કોઈ અપૂર્વતા આવવી જોઈએ એવી આવવી મુશ્કેલ પડે. ઘણા ને એવું આવી જાય કોકને વળી નથી કેટલાક ને નથી આવતી. ચેરા પામીને તું ક્યાં જીવો કે પુરુષાર્થ ની મંદતા કરી સુકામ તે દત્તાશ્રમ છેડ્યો તેને હું તે ત્યાગ લીધો પાછો અહીંયા ને આવીને ઉભો રહ્યો. તું વિચારતો ખેર અરે રે તું આ ક્યાં તારા અનાદિકાળના જે અભ્યાસ પૂર્વના ઉદયોમાં તું ખેંચાણો પાછો તું તેથી આ કારણ મુનિપણાની શોભા નથી. તું આ પુરુષાર્થની મંદતામાં ક્યાં લઈ ગયો. આ તારું તપશ્ચર્યા પામવી ક્રાંતિ પ્યારી મહામુશ્કેલ છે. આ અનાદિકાળથી તે પરિભ્રમણ કર્યું એમાં શું તને મળ્યા વગર રહ્યું છે. શું ધ્યાન પુરુષાર્થ ઉપાડવા નથી આગળ જા તું પુરુષાર્થ ઉપાડ. અરે રે આચાર્ય ખેદ કરે છે એની ગાથામાં મળી છે કે તું દ્રવલિંગ મુનિ થઈ શ્રવણાભા થયો અને તું અશુભ ભાવો માર્યો. તું ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાનથી દૂર રહ્યો. તું તે ભિક્ષા માટે ભોજન માટે તે ત્યાગ લીધો એવું બધું કે છે આચાર્ય. તે ત્યાગ સુકામ લીધો ભોજન માટે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.